તારીખ 28/3/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 149 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 101
પ્રશ્ન 149 ચર્ચા ચાલી છે. પોતે ક્યાંય રોકાય છે, રોકાય છે એટલે પોતાના આત્મા કરતા બીજે અધિકતા આપે છે. જીવ બહારમાં ક્યાંક રોકાય છે એટલે કે પોતાના આત્મા કરતા બીજે અધિકતા આપે છે. કોઈ પણ સંયોગિક પદાર્થમાં સચેત અચેત કે સચેત અચેત મિશ્ર કોઈ પદાર્થમાં પોતાના આત્મા કરતા વધારે અધિકાય આવે એટલે જીવ ત્યાં રોકાય છે. એ રોકાવાના પરિણામને રસ કહે છે. એવા રોકાવાના પરિણામને રસ કહે છે. રસ રસની ચર્ચા કરે છે. આપણે રસની ચર્ચા વિશેષ કરીએ છીએ પણ ત્યાં પણ રસની ચર્ચા ચાલી છે. આ દિવસોમાં 147માં પણ પોતે એમ કહ્યું કે મારો રસ ક્યાં રોકાય છે એ વિચારવું. 148 પ્રશ્નમાં પણ એવું કે અંદરથી ક્યાંય રસ ન હોય એવી ઉદાસીનતા આવવી જોઈએ. પાછો હજી રસની ચર્ચા ચાલે છે. શેનો રસ છે એ પોતાને ખ્યાલમાં આવી શકે પ્રશ્ન એવો ઉઠાવ્યો છે. શેનો રસ છે, ક્યાં મારો રસ રેડાય છે, હું કોને અધિકતા આપું છું એ પોતાને ખબર પડે કે ન પડે આવો પ્રશ્ન કર્યો છે. તો કે પડે ખરી પણ કોને ખબર પડે, બધાને ખબર નથી પડતી. પાછી કેટલાક તો તીવ્ર રસના પ્રવાહમાં એવા તણાઈ જાય છે એને ખબર જ નથી હોતી કે હું ક્યાં તણાવ છું. શું ત્યારે અહીંયા તરાય પછી ખરો જિજ્ઞાસુ હોય તો તેને શું કોને ખ્યાલમાં આવે. જિજ્ઞાસુ એટલે અહીંયા ભાવના વાળો, આત્મકલ્યાણની ખરી ભાવના વાળો હોય તો જિજ્ઞાસાના બે અર્થ થાય છે. એક તો જાણવાની આકાંક્ષાની જિજ્ઞાસા કહે છે, સમજવાની તત્પરતા વાળી વૃત્તિ, સમજવાની તત્પરતા વાળી વૃત્તિને પણ જિજ્ઞાસા કહે છે, અને આત્મકલ્યાણની ભાવના હોય એને પણ જિજ્ઞાસા કહે છે. શું તે કહીએ જિજ્ઞાસ એમ કીધું ને, એમાં પણ ત્યાં ભાવના વાળો લેવો છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અહીંયા પણ ખરો જિજ્ઞાસુ હોય કે આ ખરેખર આત્મકલ્યાણની ભાવના વાળો હોય તો એને ખ્યાલમાં આવે કે હું ક્યાં રોકાઉં છું. કેમ કે એની ભાવનાને ઠેસ પહોંચે છે. કેમ ખબર પડે છે એને કે એની ભાવના જે વર્તી રહી છે એમાં એને ઠેસ પહોંચે છે. બાકી તો જેને એટલી ઉતાવળ કરવી છે કે મારે કરવું છે છતાં મને કેમ કઈ થતું નથી, એમ ખોટી ઉતાવળથી કરવું હોય તો ખ્યાલમાં ન આવે. શું કે છે પ્રશ્ન બહુ વિસ્તારથી ચાલ્યો છે. રસનો પ્રશ્ન ઉઠાવ્યો છે ને વિસ્તારથી ચાલી લીધો છે. બીજું પડખું લીધું કે કોને ખ્યાલમાં ન આવે. ધાર્મિક ક્ષેત્રમાં એની પ્રવૃત્તિ હોય છતાં કોને ખ્યાલમાં ન આવે આ પણ પ્રશ્ન ઉઠાવ્યો કરી છે એમણે પોતે. શું એટલી ઉતાવળ કરવી હોય, એટલી ઉતાવળ કરવી હોય એટલે શું સ્થૂળ ઉપયોગ હોય. શું અને જટજટ કરી લેવું છે, જટજટ કરી લેવું છે. શું એવા સ્થૂળ ઉપયોગ વાળાને ખ્યાલમાં ન આવે મારે થતું નથી, મારે કઈ થતું નથી, મને કઈ થતું નથી, કેમ થતું નથી ખબર પડતી નથી. ઉપયોગ એટલો સ્થૂળ થઈ ગયો હોય છે કે પોતાનો રસ ક્યાં રોકાય છે પોતાને ખ્યાલમાં નથી આવતો. એકલી ઉતાવળ અને ખોટી ઉતાવળ એમ બે શબ્દો વાપર્યા છે. એ પ્રકાર જોઈએ તો મોટા ભાગે બહુ ક્રિયામાં રહેતા હોય, બાહ્ય ક્રિયામાં. એટલે કે બહુ કલાકો સુધી શાસ્ત્રો માટે, કલાકો સુધી પૂજા કરે, હું એવી રીતે બહારમાં બાહ્ય પ્રવૃત્તિમાં ઘણા રહીએ, અંદર ઉપયોગ ન ચાલે. અને એટલી બાહ્ય પ્રવૃત્તિમાં એટલા માટે રહે કે એ જાતની એને ઉતાવળ છે, આનાથી હટ કરી લઉં, આ પ્રકારે હટ કરી લઉં, આ પ્રકારે હટ કરી લઉં. શું પ્રયોજન નો દ્રષ્ટિકોણ નથી અને આત્મકલ્યાણની એવી રૂચિ નથી કે જેને લઈને ઉપયોગની સૂક્ષ્મતા આવે. મુદ્દો જે વિચારવાનો છે એ એટલો છે કે ઉપયોગ સ્થૂળ કેમ થયો અને ઉપયોગ સૂક્ષ્મ કેમ થાય, આ પિન પોઈન્ટ વિચારવાનો વિષય છે અહીંયા. તો એનો નિયમ એવો છે, એનો સિદ્ધાંત એવો છે કે જેને આત્મકલ્યાણની રૂચિ વધે એનો ઉપયોગ સૂક્ષ્મ થાય, અને આત્મકલ્યાણની રૂચિ ન હોય તો ઉપયોગ સ્થૂળ થાય. પ્રવૃત્તિ તો પ્રવૃત્તિ છે બહારમાં, પણ ઉપયોગની સૂક્ષ્મતા છે કે ઉપયોગની સ્થૂળતા છે એનો આધાર પોતાની આત્મકલ્યાણની રૂચિ ઉપર છે. જો રૂચિ વાળા જીવને શું થાય છે, પોતાના કામની વાત આવે એ પકડે છે શાસ્ત્ર માંથી કે સ્વાધ્યાય માંથી. જયારે રૂચિ નથી ને સ્થૂળ ઉપયોગ છે, એ પોતાની વાત આવે તો પકડતો નથી, ઉપરથી જાય છે. તો એ ઉપરથી જાય છે એનો અર્થ કે ખોટી ઉતાવળમાં છે અથવા એકલી ઉતાવળમાં છે. એમ માણસ ઉતાવળે જાય એને ખબર ન પડે ને, ધીમે હાલતો હોય એને વાંધો ન આવે કે મને ક્યાં ઠેસ વાગે, ક્યાં ખાડો આવે છે, ક્યાં શું છે, ક્યાં ઉતાવળે ચાલતો હોય ગમે ત્યાં અથડાઈ જાય, ભટકાઈ જાય. ભાવુકતા કોઈને હોય છે, કોઈને નથી હોતી. ભાવુકતા તો એક પ્રકૃતિગત વિષય છે, કોઈ ભાવુકતા વાળા હોય છે, કોઈ ભાવુકતા વાળા નથી પણ હોતા. પણ સ્થૂળ ઉપયોગ વાળાને પોતાને યોગ્ય કામની વાત ઉપર લક્ષ નથી જતું. એ તો પ્રયોજનની દ્રષ્ટિ એની ઘણી સ્થૂળ થઈ છે. એટલે રૂચિનો ત્યાં ભાવ છે. એટલે ત્યાં મૂળમાં રૂચિનો ફેક્ટર કામ કરે છે. જેમ જેમ આત્મભાવ અને આત્મકલ્યાણ વધારે રૂચે અંદરમાં, તેમ તેમ ઉપયોગ સૂક્ષ્મ થાય. જેમ જેમ ઉપયોગ સૂક્ષ્મ થાય તેમ તેમ પ્રયોજનનો વિષય બરાબર પકડાય, પોતાના પ્રયોજનનો. વર્તમાન પોતામાં જે પ્રયોજન ભૂત હોય વર્તમાનમાં લાગવું પડે એવું એ પકડાય, નહીંતર એ વિષયમાં અધરથી જાય એમ બને.
લાંબા સમયથી સ્વાધ્યાયમાં બેસવું છતાંય સ્થૂળ ઉપયોગ રહેવો
બેસવાની બાહ્યક્રિય અને પકડ છે, કારણ કે લાંબા સમયથી સ્વાધ્યાયમાં બેસવું કે લાંબા સમયથી શાસ્ત્રો વાંચવા એ પણ એક બાહ્યક્રિયા છે. બાહ્યક્રિયામાં એવી જ થાય. આ તો આપણે આપણી બાહ્યક્રિયા શાસ્ત્ર સ્વાધ્યાય અને એ પ્રકારની છે, એકાંતમાં કે સમૂહમાં શાસ્ત્ર સ્વાધ્યાયની છે. પણ બીજા ક્ષેત્રોમાં એ લોકો ધાર્મિક બાહ્યક્રિયામાં આવેલા છે કે નથી આવતા? હા, લાંબા સમયથી નથી આવેલા હોતા. હા, બાકી જિંદગી સુધી નથી હોતા. એટલે એને એવી એવું બહાર બાહ્ય જીવન હોય કે લોકો એને ભગત જ કહે, એવા નથી માણસો હોતા. આ તો ભગત માણસ છે, એનું બધું એ ચાલતું હોય છે. ઉપયોગ સાવ સ્થૂળ હોય એનો, શું ઉપયોગ સાવ સ્થૂળ થઈ ગયો હોય એવું બને છે. જ્ઞાનીઓએ આ વિષયની અંદર છાનભીન કરી છે, ચર્ચા કરી છે, છંછેડી છે વિષયને, છંછેડીને ચોખવટ કરી છે. ખૂણે ખાતરે પણ ક્યાંય ભૂલ ન રહી જાય. એની સામે બીજું પડખું આપ્યું, તો પછી હોવું શું જોઈએ, કેવા પરિણામ હોવા જોઈએ તો રસ પકડાય, કે જેને ખરી લાગી હોય, અંદરથી બરા ખરેખર લાગી હોય, લાગી આવે મારું આત્મકલ્યાણ થતું નથી ને મારો ભાવ ચાલ્યો જાય છે, મારો ભાવ ચાલ્યો જાય છે, જેને ખરી લાગી હોય કે મારે આત્માનું કરવું જ છે, હું ક્યાં જાઉં છું, ક્યાં રોકાઉં છું, દરકાર આવે એને. અંદરથી લાગી હોય એને દરકાર આવે, મારા પરિણામ ક્યાં જાય છે, ક્યાં રોકાય છે, તે પોતે પકડી શકે. તે ખરું પકડવું હોય તો પકડી શકે. આત્મકલ્યાણના વિષયમાં જે જોર થી પરિણામ ચાલે એને સંવેગ કહે છે. એમાં તો ઉપયોગ સૂક્ષ્મ થાય છે, આમાં તો સ્થૂળ ઉપયોગ રહે છે. એને બને, કોઈને પોતાનો વેગ એટલો હોય તો છૂટી શકે, પણ પ્રયત્ન કરે તો છૂટી શકે. તમે વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. આ કામ પ્રયત્ન સાધ્ય જરૂર છે, પ્રયત્ન કરો તો પણ ન સધાય એવું તો નથી, એ વાત નક્કી છે. શું એ વાત નક્કી છે કે પ્રયત્ન સાધ્ય છે, પ્રયત્ન કરવો રહ્યો. ખરું પકડવું હોય તો પોતે પકડી શકે છે. પોતે એકાંતમાં જેટલી વાર બેઠો તો તે વખતે વિચારો ક્યાં ચાલે છે, પરિણામ ક્યાં જાય છે, આમ ન પકડાય ઉદયમાં તો ગમે ત્યારે દિવસમાં કે સવારે કે રાત્રે એકાંતમાં બેસી જવું, પછી જોવું હવે પરિણામ ક્યાં જાય છે. જ્યાં રુચિનો વિષય હશે ત્યાં પરિણામ ગયા વગર નહીં રહે, તરત પોતાના ખ્યાલમાં આવશે મારા પરિણામ ક્યાં જાય છે. કેમ કે કાં પરિણામ સ્વમાં જાય ને કાં પરિણામ પરમાં જાય, સ્થાન બે જ છે. જેમ નામામાં બે જ પાસા છે, એક જમે ને એક ઉતાર, ત્રીજું છે કોઈ? કાં તમે રકમ જમે કરવાનું, કાં રકમ તમે ઉધારો, એમ અહીંયા બે જ વાત છે પરિણામને, કાં પોતાનો આત્મા ને કાં પોતાના આત્મા સિવાય કોઈ પર. એકાંતમાં બેસો તમે, પરિણામ ક્યાં જાય છે જરા ખ્યાલ કરો તો તરત ખબર પડે કે મારી રુચિ હજી ત્યાં ત્યાં કામ કરે છે. કેટલી માર્ગદર્શન આપ્યું છે જો, કે પોતે એકાંતમાં જેટલી વાર બેઠો, જેટલી વાર થોડી વાર જેટલી વાર બેઠો એટલી વાર, તો તે વખતે વિચારો ક્યાં ચાલે છે, પરિણામ ક્યાં જાય છે, અને પોતે કેટલો ન્યારો રહે છે. તો આજે આ રુચિ નથી હોતી ત્યાં ન્યારો રહેવાનો તો સવાલ છે નહીં. આ તો પોતાને પોતાના હિસાબે બધું બુકીએ છે. પોતે તો શું છે કે જાતનું સાધેલું પહેલેથી ને યથાર્થ લાઈન ઉપર આવી ગયેલા, એટલે પોતાને અનુભવની વાત લખે છે. પોતે કેટલો ન્યારો રહે છે, નાયકની કેટલી ધારા ચાલે છે, નાયકની ધારા તો આગળનો વિષય છે. કેટલી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે એ તો જ્ઞાન દશાનો વિષય છે. નાયકની ધારા જ્ઞાન દશાનો વિષય છે, ભિન્ન પડવું એ પણ જ્ઞાન દશાનો વિષય છે. અને વિભાવોથી કેટલો છૂટો પડ્યો છે, કે વિભાવમાં તન્મય છે, વિભાવનો વિષય છે હજી ચાલતો, એટલે એનું અવલોકન કરી શકે. તે પોતે વિચારે એટલે જોવે તો ખબર પડે. એકાંતમાં બેસીને પોતાના પરિણામને જોવે તો ખબર પડે કે મારા પરિણામ શું કામ કરી રહ્યા છે. બસ એના ઉપર એની પોતે રુચિનો હિસાબ કિતાબ નક્કી કરી શકે છે. હવે કહે છે કે અમુક કલાક બેઠો એટલે કામ થઈ જાય એમ નથી, એ પછી એવી રીતે વાત નથી કે અમુક કલાક બેઠો એટલે કામ થઈ જાય, એ પછી બાહ્ય ક્રિયાની વાત થઈ ગઈ. બેઠો એ વારમાં અમુક કલાક બેઠો માટે કામ થઈ જાય એમ કાંઈ નથી. શરીર તો બેઠું રહે પણ તે વખતે પોતાને અંદર શું થાય છે તે જોવાનું યોગ્યતા પ્રમાણે લખી લીધું, પણ એકાંતમાં બેસો તો જોવાનો જ સવાલ છે. વિચારવાનો સવાલ નથી પણ જોવાનો સવાલ છે, અવલોકન કરવાનો સવાલ છે કે મારા પરિણામ ક્યાં ક્યાં જાય છે, શું શું કામ કરે છે, એમાં હું શું અનુભવ કરું છું. એ અનુભવને જોઈને તપાસે કયો વિચાર તો હે મન છે કછુ ઓર રહા ઉન સાધન છે. એટલે કે જે સાધન કઈ કરું છું એમાંથી હજી મને કઈ મળ્યું નથી, એનાથી કઈક બીજું પ્રકાર છે એમ કેમ વિચારતો નથી. તો ઉધરસ થાય કે તાવ આવે, અઠવાડિયું દવા લે અને લાગુ ન પડે એટલે પાછો ડાક્ટર પાસે જાય. ડાક્ટરે 15 દિન ની લખી દીધી હોય, હા આ 15 દિન નો કોર્સ છે તમારો, તો તમારો તમારો દરજ્જા છે. થોડી થાય ને ફેર ન પડે ને તો પછી ડાક્ટર ને હલાવે, હા અથવા ડાક્ટર નું માથું ખાય. હે
કેમ ફેર નથી
પડ્યો? ડાક્ટર પણ તમને 15 દિન ક્યાં થયા છે? તો વાત સાચી છે પણ અઠવાડિયામાં કઈ ફેર તો પડવો જોઈએ ને ડાક્ટર સાહેબ, માથું ખાવાનું શરૂ કરી દે. તો તમે 15 દિવસ પૂરા કરો, પછી આ વાત કરજો. ત્યાં કાળજી લે છે, કહેવાનો મતલબ શું છે? અને અહીંયા કાળજી લેતો નથી કે આવું કહેવાનો વિચાર તો હે મને છે, પછી અરે રહા મને સાધન, એનું એ કરે જાય, એનું શાસ્ત્ર વાંચતો હોય શાસ્ત્ર વાંચે જાય, સાંભળતો એ સાંભળે જાય, પૂજા કરતો હોય પૂજા કરે જાય, ઉપવાસ કરતો હોય ઉપવાસ કરે જાય, અને ત્યાગ કરવાનો નિયમ લીધો કારણ આ છોડ્યું તો એ કરે જાય વાડી ઘડી જાય. કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ, એ જળ ક્રિયા થઈ ગઈ. ત્યાગ ની વૃત્તિ વાળા વારંવાર આનો ત્યાગ આનો ત્યાગ આનો ત્યાગ, શાસ્ત્ર વાંચવા વાળા એની પાછળ મંડી જાય, 2 કલાક 4 કલાક 6 કલાક હારા ઠીક. પણ અબુ કયોનો વિચાર તો હે મન છે, કછું ઓર રહા ઉન સાધન છે, કેમ વિચારતો નથી? તું કરો છે એના કરતા કઈ બીજું સાધન છે એમ તને કેમ વિચાર આવતો નથી? ઓલા પણ એમ લાગે છે કે ભાઈ આ દવા લાગુ નથી પડતી, કઈ દવા બીજી હોવી જોઈએ, લાવ ડાક્ટર ને પૂછે. અહીંયા કેમ ડાક્ટર પાસે જતો નથી એમ કે છે, હું આટલું આટલું કરું છું, મને કઈ હાથમાં આવ્યું નથી, મારી ભૂલ ક્યારે ગઈ તો દેખાડો. એમાં શરમ આવે, મારી ભૂલ ક્યાં છે? પોતે ગોતી શકતો નથી, અને બીજા બીજા પાસેથી ગોતા બી હોય તો એમાં શરમ આવે, અને કાં તો ભૂલ સ્વીકારવાનું, એને ભૂલ સ્વીકારવાનું મન છે, એને ભૂલ ભાંગવાનું પણ મન છે, એની ઈચ્છા નથી કે ભૂલ સ્વીકારવી, એની ઈચ્છા નથી કે ભૂલ ભાંગવી.
શું
બીજું શું થયું? તે સાધન થી કઈક જુદું જ રહી જાય છે. શું? બાહ્ય સાધન થી કઈક જુદું જ રહી જાય છે. અંતરની પરિણતિ અંદર થી કામ કરવી જોઈએ, એ શું જુદું રહી જાય છે? પરિણતિ નો વિષય લીધો બેનથી પાછો, રસ પરિણતિ, રસ અને પરિણતિ. લોકોનું ધ્યાન નથી ગયું, વિષય બહુ સારો ચાલતો હતો, તમે તે દિવસે એ ચર્ચા કરતા જો બેન થી પરિણતિની વાત કરે છે. અંતરની પરિણતિ અંદર થી કામ કરવી જોઈએ, છૂટી પડીને કામ કરવી જોઈએ. અંદર થી પરિણતિ છૂટી પડી જોઈએ, તારી પરિણતિ અંદર ભળી ગઈ છે, ઉપયોગ સ્થૂળ થઈ ગયો છે, તને ખબર પડતી નથી કે હું ક્યાં ભળી ગયો છું. પરિણામની કોઈ એક ધારા છૂટી પડી જવી જોઈએ, એટલે હજ સુધી કામ થવું જોઈએ એમ કે છે. અંદર નું કામ જે કરવું છે, જે સાધન છે, એમાં અહીં સુધીનું રિઝલ્ટ આપવું જોઈએ. જુઓ, આપણે પદ્ધતિસર વિચારીએ તો પરિભ્રમણની વેદનામાં આવે, અને એક ધારો લયથી એક લય પરિભ્રમણની વેદનામાં આવે તો એની એક પરિણતિ ઊભી થાય છે. પછી પૂર્ણતાના લક્ષમાં આવે, દ્રઢ નિર્ધારમાં આવે, એટલે સંવેગની પરિણતિ ઉત્પન્ન થાય છે. હા, એનું કારણ શું? કે ઠેઠ મોક્ષ સુધી જવું, હું ટોચ જવું છે, હું તળિયે બેઠો છું, થાકા થયા કરું તો કેમ હાલે, એટલે પગ ઉપડે, સીધા ઝડપથી હાલવાના પગ ઉપડે, એનું નામ સંવેગ છે. સંવેગની પરિણતિ થઈ જાય છે, અને આત્મકલ્યાણની ભાવનાની પણ પરિણતિ થઈ જાય છે. એ તો પહેલેથી શરૂ થઈ છે આત્મકલ્યાણની ભાવનાની પરિણતિ. એવી એક જુદી પરિણતિ, છૂટી પડેલી પરિણતિ જોઈએ, જે ઉદય ભાવ સાથે ભળતી નથી. આ પરિણતિ ઉદય ભાવ સાથે નથી ભળતી. જે જે ભૂમિકામાં જેવી જેવી પરિણતિ થાય છે એ છૂટી પડે છે, ઉદય ભાવ સાથે ભળતી નથી પણ ઉદય ભાવ થી છૂટી પડે છે. પરિણતિ છૂટી પડવી, ઉદય થી પરિણતિ છૂટી પડે, અનુકૂળતા આવે, પ્રતિકૂળતા આવે, પૂર્વ કર્મ અનુસાર બધું આવ્યા કરશે. તારી પરિણતિ છૂટી પડી જવી જોઈએ. મારે તો કોઈ પણ ઉદય આવે અને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં હું હોઉં, મારું કામ ચાલુ રાખીશ. મારું આત્મકલ્યાણની દિશામાં મારે મારું કાર્ય તો સ્વકાર્ય તો ચાલુ રાખું ને. એવી પરિણતિ થઈ જવી જોઈએ. પરિણતિ છે એ એક ઓરિયન્ટેડ પોઝિશન છે. અમુક પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલી એક પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ પોતાનું કામ કર્યા કરે. દરેક અવસરમાં, દરેક ઉદયમાં, દરેક પ્રસંગમાં પોતાનું કામ કર્યા જ કરે, કર્યા જ કરે. હા, એટલે પરિણતિ બંધાઈ ગઈ. પરિણતિ બંધાઈ ગઈ. શું કહે છે? અંતરની પરિણતિ, અંતરથી અંદરથી કામ કરવી જોઈએ. છૂટી પડીને કામ કરવી જોઈએ. છૂટી પડીને કામ કરવું જોઈએ. આ વાત છે. ઉદયની સાથે ભળે નહીં. નાંદશાની પરિણતિ તો ન ભળે. અહીંયા મુખ્ય વાત લીધી છે. પણ તો જ તમે જ્ઞાનદશામાં જઈ શકો ને. તમારી મુમુક્ષુની ભૂમિકા જ્ઞાનદશા સાથે મેળ ખાતી હોય તો તમે ત્યાં પહોંચો. વિરુદ્ધ જાતિ હોય તો ક્યાંથી પહોંચો? એને અનુસરતી હોય તો પહોંચો, પછી વિરુદ્ધ અનુસરણ હોય તો ક્યાંથી પહોંચો? લેવા જેવી વાત. છૂટી પડીને કામ કરવું જોઈએ પણ પોતે એટલો ઊંડો ઉતરતો નથી અને પોતાને ગ્રહણ કરતો નથી. ઊંડો ઉતરતો નથી. એનું ઊંડું ઉતરવાનું પ્રયોજનમાં. પ્રયોજનભૂત શું, અપ્રયોજનભૂત શું? અપ્રયોજનભૂતને જવા દો. અપ્રયોજનભૂતને પ્રયોજનભૂત ઉપર પકડ કરો. આ રીતે આવવું જોઈએ. પછી પોતાને ગ્રહણ કરવાની વાત છે. પોતે તો સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવે છે. ઉપયોગ ઘણો સૂક્ષ્મ થાય તેથી ગ્રહણ થાય એ વાત તો આગળની છે. પણ અહીંયા પેલા પ્રયોજનમાં દ્રષ્ટિ સૂક્ષ્મ થવી જોઈએ. કેમ કે પર્યાય વિષયક છે. આ દ્રવ્ય વિષયક છે. પર્યાય છે, દ્રવ્ય સૂક્ષ્મ છે. પર્યાય ઉત્પાદવાળી વાળું છે એટલે પકડાય છે. પર્યાય દ્રવ ધ્રુવ છે એટલે પકડાતું નથી. એમ છે. દોડતો હીરો પકડાય એના જેવું છે. પોતાને ગ્રહણ કરતો નથી. પોતે પોતાને પ્રગટ કરવો છે તે નાયકને ગ્રહણ કરે તો થાય ને. ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદરમાં ગ્રહણ કરે તો થાય ને. એમ કે છે. એ પ્રકારમાં ન આવે તો ક્યાંથી કામ થાય? એમ કે છે. પોતાના સ્વરૂપને ગ્રહણ ન કરે તો આનું કામ ક્યાંથી થાય? કામ થતું નથી. ભેદ જ્ઞાનની ધારા ચાલે તો છૂટો પડે. ગમે એમ કરીને ભેદ જ્ઞાન સુધી પહોંચી જાય. યથાર્થ પદ્ધતિ એ છે તો ભેદ જ્ઞાન સુધી પહોંચવામાં વાર નહીં લાગે. પણ મૂળ પેલો એકલો શરૂ ન થાય એમાં ભેદ જ્ઞાન આખું દેખાય. ઓહો, ભેદ જ્ઞાન તો હજી ઘણો દૂર છે. પણ જો પ્રવેશ કરે તો ભેદ જ્ઞાન સુધી પહોંચવામાં વાર નથી. કેમ કે વેદના સાથે ઉદાસીનતા સંકળાયેલી છે. એક સિક્કાની બે બાજુની જેમ. એ સ્થિતિમાં પૂર્ણતાનું લક્ષ્ય સહજ અને સ્વાભાવિક છે. પૂર્ણતાના લક્ષ્ય સાથે સંવેગ અને આત્મકલ્યાણની ભાવના સ્વાભાવિક છે. જ્યાં સંવેગ આવ્યો ત્યાં પ્રયોજનનો દ્રષ્ટિકોણ સૂક્ષ્મ અને તીક્ષ્ણ થયા વિના એટલે અવલોકન સ્વાભાવિક છે. અવલોકન કરે અને ભેદ જ્ઞાનનો સ્ટેજ આવ્યા વિના અવલોકન છે. ભેદ જ્ઞાનનો પહેલાનો સ્ટેજ છે એટલે વાર આવે નહીં, કાંઈ વાર લાગવાનો સવાલ નથી. એટલે પોતે એમ કે છે ભેદ જ્ઞાનની ધારા ચાલે તો છૂટો પડે, ભેદ જ્ઞાનની ધારા ચાલતી નથી તો કેવી રીતે છૂટો પડે, ભેદ જ્ઞાન ન થતું હોય તો છૂટો ક્યાંથી પડે એમ કે છે. માત્ર વિકલ્પને શાંત કરવાથી કાંઈ છૂટો પડતો નથી. મંદ કષાય થાય માટે કાંઈ છૂટો પડે એમ છે નહીં. મંદ કષાયની પ્રક્રિયાની લાઈન જુદી છે, અંદરથી ભિન્ન પડવાની લાઈન એમ કેવું છે. પરિણતિ ઉપર લેવું છે ને, પરિણતિ નો વિષય વાર ને વાર આવે છે, ચર્ચામાં તો પરિણતિ નો વિષય આવે છે, ઘણો આવે છે. ભેદ જ્ઞાનની ધારા ચાલતી નથી તો છૂટો કેવી રીતે પડે, એટલે ભિન્ન પડવામાં એક ભેદ જ્ઞાનની ધારા, ભેદ જ્ઞાનની પ્રક્રિયા સિવાય બીજી કોઈ પરિસ્થિતિ, કોઈ બીજી રીત કે વિધિ નથી. માત્ર વિકલ્પ શાંત કરવાથી કાંઈ છૂટો પડતો નથી. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ કર્યા કરે અને વિકલ્પ શાંત થાય, શાંતિ શાંતિ લાગે. ઘણા શું કરે છે, નાયક ના રટણ માં ચડી જાય. વિકલ્પો બહુ બીજાનું ચાલે, કોઈ વિકલ્પો ન ચાલે ને નાયક ના વિકલ્પો ચાલે એટલે એને થોડીક શાંતિ પણ અનુભવાય. એને એમ થાય ગયો કે બહુ સરસ આત્માની શાંતિ પ્રગટી, આમ કરતા કરતા તો આત્માની શાંતિ પ્રગટી. પણ અંદર પરિણતિ પ્રગટ કરવાથી અંદર ન્યારાપણું આવે તો સાચી શાંતિ થાય છે. તને શાંતિ થઈ કું ભરે કે તારી પાસે પરિણતિ તો પૂરી કહી દે, રાગ મને બહુ શાંતિ રહે છે, પણ તને રાગ અને વિકલ્પ રીતસર ભીન દેખાય છે. કેવા એક મગની બે ફાળ પડી જાય, એક મગની બે દાળ થઈ જાય ને, મૂંગતા ને એમ રાગ છૂટો પડ્યો છે અને તને શાંતિ વિદાય છે એ વાત કર. નહી તો તે વિકલ્પ ને અંદર તારી શાંતિ માં ભેળવી દીધો છે, તને ખબર નથી વિકલ્પ માં આ કરતા છે. મને કસાય થયો શાંતિ લાગી, ભેળવી દીધો પોતામાં, મિથ્યાત ને દ્રઢ કર્યો. પણ અંદર પરિણતિ પ્રગટ કરવાથી અંદર ન્યારાપણું આવે તો સાચી શાંતિ થાય છે. એટલે પહેલેથી પરિણતિનો વિષય છે. પરિણતિ પ્રગટ કરી હોય અને ભિન્નપણું, ન્યારાપણું એટલે ભિન્નપણું આવે તો સાચી શાંતિ થાય છે. બહુ સરસ પેરેગ્રાફ છે. હું નાયક છું, મારામાં કાંઈ નથી, મારામાં કાંઈ નથી એમ કર્યા કરે તો પણ કાંઈ ન થાય. વિકલ્પ કર્યા કરે પણ એવું અવલોકન ન કરે. વિકલ્પ કરવો એક વાત છે, અવલોકન કરવું એ બીજી વાત છે. વિચાર કર્યા કરે હું ભીન છું, ભીન છું, મારામાં કાંઈ નથી, રાગ મારામાં નથી, રાગ મને અડતો નથી. પણ એ રાગ મને અડતો નથી વિકલ્પમાં ખુશી ગયો હોય, એ વિકલ્પમાં એકત્વ સાઈ જુ હોય એને ખબર પડે.
હા
ઠંડા પડે, મને શાંતિ થઈ, મને શાંતિ થઈ, એમ એને લાગે. એ કઈ વાતમાં માલ નથી. એનર્જીની ટીકડી લે તો થોડો દુખાવો ઓછો લાગે, એને એમ થાય મારો દુખાવો મટ્યો. તો હમણાં બધી જશે પાછો, પાવર ઉતર્યો ટીકડીનો, ટીકડી ટેબ્લેટ ટીક્યા કે તેને દવાઈ કે. તો પણ કઈ ન થાય, યથાર્થ પણ એ જ્ઞાયક ને ગ્રહણ કરે તો થાય, વિચારે વિકલ્પ કરે તો ન થાય, પણ ગ્રહણ કરે તો થાય. ગ્રહણ કરવું એટલે હું પણ અનુભવવાનો પુરુષાર્થ કરવો, એનું નામ ગ્રહણ કરવું છે. હું પણ ગ્રહણ કરવાની વાત છે, હું પણ ગ્રહણ કરવામાં પુરુષાર્થ જોઈએ જોઈએ ને જોઈએ. યથાર્થપણે નાયકને ગ્રહણ કરે તો થાય. અનાદિથી એકત્વ બુદ્ધિ થઈ રહી છે, આ જે એકપણું છે એ તો અનાદિથી ચાલુ છે. એટલે એ પ્રેક્ટિસ છે, પાછું ઉલટી પ્રેક્ટિસ છે, એ વિચાર નથી. જે એકત્વ થઈ રહ્યું છે એ ઊંધી પ્રેક્ટિસ છે, ઊંધો અનુભવ છે, એ કે વિચાર નથી. તો ઊંધી પ્રેક્ટિસ જે દ્રઢ કર્યું છે એને તોડવા માટે સવળી પ્રેક્ટિસ જોઈએ. જોરથી બળવાન અને સતત, સતત ક્યારે થાય, બળવાન હોય ત્યારે, બળ ન હોય તો તૂટી જાય. અનાદિથી એકત્વ બુદ્ધિ થઈ રહી છે, બહારથી પુરુષાર્થ ઘણા કરે છે. બહારથી એટલે શું, એકાંતમાં બેસી જાય, સત્સંગમાં બેસી જાય, શાસ્ત્ર વાંચવા બેસી જાય. બહારથી પુરુષાર્થ ઘણા કરે છે, પણ કરવાનું અંદર છે. જે કઈ કરવાનું છે એ અંદરમાં છે, બાહ્ય ક્રિયામાં કઈ છે નહીં, એ તો ખાલી ખોખું છે ઉપર ઉપર. અંદરમાં તારો રસ કેટલો છે એ જો, શું પોતાનો રસ અંદરમાં કેટલો છે. એકદમ અંદરથી રસથી ધસવું જોઈએ. શું કહે છે, બહારથી પુરુષાર્થ ઘણા કરે છે, પણ કરવાનું અંદર છે, એનું હૃદય અંદરથી ભીંજાવવું જોઈએ. એ રસ ફેક્ટર છે, રસમાં ભીંજાય, આત્મરસમાં ભીંજાય, તેનું હૃદય અંદરથી ભીંજાવવું જોઈએ. અને તત્વ ગ્રહણ કરવાની અંદરથી તલાવેલી કોઈ જુદી લાગવી, જુદી એટલે જુદી જાતની, શું સ્વસ્વરૂપને ગ્રહણ કરવા માટેની તાલાવેલી જુદી જાતની અંદરથી લાગવી જોઈએ, અથવા ઉત્પન્ન થઈ જવી જોઈએ. જુદી જાતની એટલે શું, ગોળ ગોળ થાય ને, ચોખ્ખું કરવું. જુદી જાતની એટલે કે જ્યાં સુધી કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી ચેન પડે નહીં, કે થાકીને એક વાર બેસે નહીં, વિરામ લે નહીં. આમ છે, એ જુદી જાતની થઈ ગઈ. લાગી કે દાગી પાછળ પડી જાય, એક વખત તો એવો પાછળ પડી જાય, એવો પાછળ પડી જાય, લીધે છોટકો મૂકે નહીં, એવી જુદી જાતની તાલાવેલી લાગવી જોઈએ. મૂકે નહી, આમ બસ ભજનમાં જાય, મૂકું નહીં તારો કેડલો, મૂકું નહીં તારો છેડલો. અંદરમાં એવી લાગવી જોઈએ, હે આત્મા, હવે આ તારો કેડો હું મૂકવાનો નથી. કેડી છે એ મોક્ષ માર્ગ ને પહોંચવાની પહેલાનો રસ્તો છે, એપ્રોચ રોડ છે. હાઈવે ને હવે ન મૂકવું, આ કેડી હવે ન મૂકવું, ક્યાં આવવું જોઈએ. એનું નામ ચાલાવેલી જુદી જાતની છે અથવા લગ્ની જુદી જાતની છે. ક્યારેક ઉભરો આવે ને બેસી જાય, ક્યારેક ઉભરો આવે ને બેસી જાય, કોઈ બી કામ થાય નહીં, એનું કોઈ બી કામ ન થાય. શું કેમ કે જ્યાં ઉભરો સમાઈ ગયો ત્યાં અસત્સંગ અસત પ્રસંગ એનો તો ઘેરાવો છે, એનાથી ઘેરાયેલો છે, એની અસર લીધા વગર રહેશે નહીં. કેમ કે ત્યાં રસ પડ્યો છે, અહીંયા રસ પડતો નથી એટલે છૂટી જાય છે, ત્યાં રસ પડ્યો છે એટલે જોડાઈ જાય છે.
સરસ લીધી કાલ થોડુંક વધારે લઈશું એના ઉપર.